समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकार चाले छे। कर्ता कर्म अधिकार में आपणे गाथा 108 सुधी स्वाध्याय कर्यो छे अने गाथा 108 पछीथी આપણે 63મો કળશ પણ કર્યો છે। 63માં કળશ પછી હવે ગાથા 109 થી 112 ચાર ગાથા 101 સાથે છે એનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ। આ ચાર ગાથા વિશે આપણે થોડોક સામાન્ય પરિચય લઈ લીધો છે એટલે હવે આજે બીજું વિશેષ પુનરાવર્તન નથી કરતા અને આપણે ગાથા 109, 110, 111 અને 112 એ ચારેય ગાથાઓને આપણે પહેલા સાથે લઈશું અને આખો સ્વાધ્યાય એ ચારેય ગાથાઓનો સાથે જ કરીશું। તો કુંદકુંદાચાર્ય ભગવાન 109 ગાથા 110, 111 અને 112માં આ પ્રમાણે કહે છે કે સામાન્ય પ્રત્યયાહ ખલુ ચત્વારો भणंते बंद करता रह मिथ्यात्वम अविरमम कसाय योगौ च बौद्धव्या तेसा पुनरपि चायम भणितो भेदस्तु त्रयोदश विकल्प मिथ्या दृष्ट्यादि यावत सयोगिन चर्मांतः एते अचेतनाः खलु पुद्गल कर्मोदय संभवा यस्मात् ते यदि कुर्वन्ति कर्म न अपि तेषा वेदक आत्मा गुण संगनितास्तु एते कर्म कुर्वन्ति प्रत्यया यस्मात् तस्मात् जीवो कर्ता गुणाश्च કુર્વંતી કર્માણી। અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે ચત્વાર એટલે કે ચાર ચત્વાર સામાન્ય પ્રત્યયઃ ખલુ ચાર સામાન્ય પ્રત્યયો ખલુ એટલે નિશ્ચયથી બંધ કરતા રહ ચાર સામાન્ય પ્રત્યયો નિશ્ચયથી બંધના કરતા છે ભણ્યતે એમ કહેવામાં આવે છે। અહીંયા મૂક્યો છે પ્રત્યય શબ્દ। પ્રત્યય શબ્દ જે છે એ આમ જોવા જઈએ તો એક રીતે વિશેષણ તરીકે વપરાય છે પણ અહીંયા એનો અર્થ એ છે કે એ કર્મબંધના કારણો અર્થાત એ આશ્રવ આશ્રવને અહીંયા પ્રત્યય કહેવામાં આવે છે। પ્રત્યયનો અર્થ અહીંયા કરવાનો છે આશ્રય એટલે પ્રત્યયનો અર્થ અહીંયા થાય છે આશ્રવ। ચાર સામાન્ય પ્રત્યયો નિશ્ચયથી બંધના કરતા કહેવામાં આવે છે અને એ ચાર શું છે એ આગળ કહે છે કે મિથ્યાત્વ મિથ્યાત્વમ એટલે મિથ્યાત્વ અવિરણમ એટલે અવિરણમ અવિરમણ અવિરણમ એટલે અવિરમણ ચ તથા કસાય યોગૌ કસાય અને યોગ એ ચાર છે। મિથ્યાત્વ અવિરમણ એટલે અવિરતિ કસાય અને યોગ એ ચાર જાણવા જો અહીંયા ચાર લેવામાં આવ્યા. કર્મબંધ થાય છે એ કર્મબંધના કર્તા તરીકે અહીંયા આ ચાર વસ્તુને લેવામાં આવી, મિથ્યાત્મા, અવિરતિ અથવા તો અવિરમણ, કષાય અને યોગ. હવે આપણે જો જોઈએ તો એમ થાય કે પાંચ હોવા જોઈએ. આપણે તો એ રીતે શીખ્યા છીએ, પ્રમાદ લેવામાં આવ્યું છે. પ્રમાદ ચારને બદલે એક પાંચમું પ્રમાદ લેવામાં આવ્યું છે. પ્રમાદ અહીંયા નથી લીધું, અહીંયા એક પ્રમાદ લેવામાં નથી આવ્યું. એટલે પહેલું મિથ્યાત્વ છે તે જે ચોથા ગુણસ્થાને જાય, પહેલું મિથ્યાત્વ જે છે એ ચોથા ગુણસ્થાને જાય છે. એ મિથ્યાત્વ એ કર્મબંધનું કારણ છે. બીજું અવિરતી અથવા તો અવિરમણ, એટલે જે વ્રત તપ બિલકુલ નથી એવી જે દશા છે તે અવિરતી, એ પાંચમા ગુણસ્થાને જાય છે. આ કર્મબંધના કારણની વાત આપણે કરી રહ્યા છીએ, કર્મબંધના કારણ. એના પછી આપણે પ્રમાદ લઈએ છીએ, એટલે એ છઠ્ઠા ગુણસ્થાને કે જાય, એ અહીંયા નથી લેવામાં આવ્યું. એટલે છઠ્ઠે એ જાય છે અને સાતમું આવે છે, એટલે એ અપેક્ષાથી એને એમાં લેવામાં નથી આવ્યું. કેમ કે છઠ્ઠેથી સાતમે, સાતમેથી છઠ્ઠે એ તો મુનિની દશા થાય જ છે. એટલે જ્યારે એ સાતમે ગુણસ્થાને નથી ને છઠ્ઠે છે, તો એ મુનિ એમ સમજે છે કે આટલો મને પ્રમાદ છે. મુનિ સાતમે છઠ્ઠે છે તો સાતમાની દશા જે છે એ તો ધ્યાનની દશા છે, પોતે પોતાના સ્વરૂપમાં છે. આ દશા તો સહજ છે, દશા સ્વાભાવિક દશા છે, અને આત્માની એ દશા હોવી જોઈએ. હવે એ આત્માની મૂળ દશા હોવી જોઈએ એવો વિચાર કરીએ તો ત્યાંથી ચ્યુત થઈને, ત્યાંથી નીકળી અને એ શુદ્ધભાવમાંથી નીકળીને એ શુભભાવમાં આવે છે તો એ છઠ્ઠું ગુણસ્થાન છે. શુભભાવમાં આવ્યા એટલે શુદ્ધમાંથી તો નીકળી ગયા, હવે શુદ્ધમાંથી નીકળ્યા એટલે અહીંયા છઠ્ઠે થઈ ગયા. એટલે એ વખતે છઠ્ઠે ગુણસ્થાને શુભ ભાવ હોય, શાસ્ત્ર લખવાનો કે શિષ્યને સમજાવવાનો કે જે ભાવ છે તે મોટે ભાગે મુનિને શુભ ભાવ હોય. હવે આ દશાને મુનિ શું સમજે છે કે મારો પુરુષાર્થ એટલો નબળો છે. મુનિ જાણે છે નબળો કઈ રીતે કહેવાય, કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં હતા ત્યાંથી ચ્યુત થયા અને નીચે આવ્યા. એ અપેક્ષાથી મુનિ એને એમ કહે છે કે મારો પુરુષાર્થ નબળો છે, અથવા તો એટલો અમને પ્રમાદ છે કે પ્રમાદને કારણે અમે શુદ્ધ ભાવમાં નથી અને એને બદલે શુભ ભાવમાં છીએ. શુભ ભાવને પ્રમાદ કયો છે? આપણે મુનિની અપેક્ષાથી વિચાર કરીએ છીએ કે દ્રવ્યલિંગી મુનિ છે એને સાથે એવું ભાવલિંગ છે, એવા મુનિ એને મુનિ કહેવાય. એ સિવાય તો મુનિપદ હોતું નથી. મુનિ કોણ છે? મુનિ એ છે કે જે સમ્યક દર્શન સહિત છે, બાહ્યમાં નગ્ન દિગંબર દ્રવ્યલિંગ છે, 28 મૂળ ગુણ સહિત ચારિત્ર પાળે છે અને અંતરંગ દશા પણ એની એવી છે, એ મુનિ છે. અને એ પુરુષાર્થ કરી અને જ્યારે અંતરંગ દશા સાતમા ગુણસ્થાનની પ્રગટ કરે છે તો એ દશા જે છે તે અદભુત દશા છે, અને એ દશામાં એ લીનતાનો પુરુષાર્થ કરે. મુનિની દશા આ હોય. હવે એ લીનતાનો પુરુષાર્થ કરે છે અને લીનતા તો કરે છે પણ સ્થિર નથી થતા, સ્થિરતા થતી નથી, એટલે છઠ્ઠે ગુણસ્થાને આવી ગયા. આ દશા આપણા માટે તો આપણને તો લાગે કે અદભુત છે ને, આપણે માટે તો બહુ સારું છે. એટલા માટે સારું છે કે જો મુનિ સાતમેથી છઠ્ઠે આવ્યા છે તો આપણને ઉપદેશ પ્રાપ્ત થાય છે, શાસ્ત્ર મળે છે, આ બધું આપણે માટે તો બહુ ઉપકારી થયું. જગતના જીવોને માટે મુનિનું છઠ્ઠું ગુણસ્થાન છે ઉપકારી છે. એ ગુણસ્થાન છે એટલે તો જગતના જીવો આ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. એટલે છઠ્ઠા ગુણસ્થાનની દશા મુનિની અપેક્ષાથી જો વિચારીએ તો એ શું છે? મુનિ શું એને સમજે છે? પોતે સાતમેથી છઠ્ઠે આવ્યા એટલે એને એમ સમજે કે મારા પુરુષાર્થમાં અત્યારે નબળાઈ આવી, અથવા તો એ છઠ્ઠે પછી રહ્યા છે અને શાસ્ત્રની રચના કરે છે તો એને પણ મુનિ પ્રમાદ કહે છે. જો પ્રમાદની વ્યાખ્યા જુદી જુદી જગ્યાએ જુદી જુદી હોય. આ પ્રમાદ શુભ ભાવ છે એ પ્રમાદ, અને એ પ્રમાદને આપણે કર્મબંધનું કારણ કહીએ છીએ. આપણે પાંચ કારણ કહેતા હતા ને, મિથ્યાત્વ છે, અવિરતિ છે, પ્રમાદ છે, અને પછી કસાય. હવે કસાય મુનિને તો ત્રણ કસાયનો તો અભાવ છે જ, એક સંજોગ કસાય જ વર્તે છે, છતાં એટલો છે ને, એટલે મુનિને પણ એને પણ કર્મબંધ થાય છે. અને જુદા જુદા ગુણસ્થાને જુદી જુદી પ્રકૃતિ બંધાય છે, એ આખું કર્મનું મોટું સાયન્સ છે. આપણે કર્મની બાબતમાં ઘણી સૂક્ષ્મતા સુધી જઈએ તો જવાય એવું છે, પણ આપણે જરૂર પૂરતું જાણીએ. બાકી ગોમટસારનો આપણે અભ્યાસ પૂરેપૂરો કરીએ તો દરેક ઝીણી ઝીણી વસ્તુ પણ એમાં આપેલી છે. પણ આપણે તો મૂળ વાત એટલી સમજવી છે અહીંયા તો, કે આ પાંચ કારણ આપણે જે કહેતા હતા એ કારણ કર્મબંધના છે, એ જ વાતને અહીંયા કહી છે. એટલે પ્રમાદને એટલા માટે નથી લેવામાં આવ્યો, કેમ કે મુનિ પાછા છઠ્ઠીથી સાતમે તો જાય જ છે. છઠ્ઠી ક્યાં વધારે સમય ટકે છે, એ તો દિવસમાં જે પ્રચુર્ષ સંવેદન સહિત મુનિ છે એ તો હજારો વખત સ્વરૂપમાં જાય છે. એટલે સાતમે છઠ્ઠે, સાતમે છઠ્ઠે, સાતમે છઠ્ઠે થાય છે. એટલે એને મુખ્યતાથી નથી લીધું, એટલે એને ગૌણ કરીને અહીંયા ચાર કહેવામાં આવ્યા છે. પણ જ્યારે એ મુનિને સાતમેથી છઠ્ઠે આવે છે તો એને એ અપેક્ષા એ પ્રમાદ કહેવાય, શુભભાવ છે, અને એ ઉત્કૃષ્ટ પુણ્યબંધનું કારણ હોય છે. કેમ કે મુનિના શુભભાવ એવા જ હોય. મુનિના શુભભાવ કેવા હોય, કોઈને ઉપદેશ આપે તો સ્વરૂપમાં જવાને લક્ષે ઉપદેશ આપે, અનુકંપા કરુણા કરે તો પણ સ્વરૂપમાં જવાને લક્ષે એમને અનુકંપાને કરુણા થાય. કરી રીતે આ જીવ બિચારો કેમ પામે આ કરુણા, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને થઈ એટલે એમણે આ ટીકા લખી, કુંદકુંદાચાર્ય ભગવાનને થઈ એટલે એમણે આ શાસ્ત્ર લખ્યું. કેવી અદભુત વાત છે. અને આ આ આ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે એમની આ કરુણા, એમનો આ પ્રમાદ, આપણે એને પ્રમાદ કહીએ અપેક્ષાથી તો, એમને માટે, આપણે માટે નહીં, એ બધું આપણે માટે નિમિત્ત કારણ થયું. આપણને આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત કારણ થયું. કેટલી બધી અદભુત વાત છે, બહુ સરસ વાત છે. પ્રભુ મુનિઓનો ઉપકાર તો કેમ ભૂલાય. ગુરુદેવ તો ખૂબ વાત કરે છે, કુંદકુંદાચાર્ય ભગવાનની વાત કરતા હોય ત્યારે તો એટલી બધી વાત કરે કે આ શું વાત કરે છે, અમૃત ભર્યા છે. અમૃત અમૃતચંદ્રાચાર્ય ભગવાનની વાત કરે તો કે આ તો બધા આમાં તો અમૃત ભર્યા છે, આવી વાત કરે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે ચાર પ્રત્યયો, પ્રત્યયો એટલે આશ્રવ અથવા તો કર્મબંધના કારણો. એ ચાર પ્રત્યયો જે છે એ નિશ્ચયથી ખરેખર બંધના કારણ છે. ને એ ચાર જે કહેવામાં આવ્યા એમાં મિથ્યાત્વ, અવિરતિ અથવા અવિરમણ તથા કસાય અને યોગ, એ ચાર છે. એ ચાર જાણવા આગળ અહીંયા કહે છે ગાથાના અર્થમાં કે પુનઃ અપી ચ તેષા અયમ ત્રયોદશ વિકલ્પ. એટલે કે અને વળી તેમનો આ તેર પ્રકારનો ભેદ તુ ભેદ ભણિત, એટલે એવો તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે. જો મુખ્યતાથી વાત ચારની કરી, ચાર ને કર્તા તરીકે લીધા, તેના કર્મબંધના કર્તા અથવા તો કર્મબંધના કારણો, અને વધારે આગળ વાત કરતા કહે છે કે એમાં ભેદ પાડીએ તો તેર છે. એ તેર શું છે, એ તેર ગુણસ્થાન છે. એ તેર ગુણસ્થાનને અહીંયા લીધા છે. અગાઉ તેર ગુણસ્થાનની વાત આવી ગઈ છે, અગાઉની ગાથામાં પણ એ વાત આવી ગઈ છે, ત્યાં પણ એને તો જડ કહેવામાં આવ્યા હતા. આગળ એ વાત હવે આવે છે. તો અહીંયા આપણે પહેલા ગાથા પૂરી કરીએ તો એને એ તેર પ્રકારના ભેદ કહેવામાં આવ્યા છે. મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને મિથ્યાદ્રષ્ટાદિક સંયોગીન ચરમાંત યાવત, એટલે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને સયોગી એટલે સંયોગ કેવળી ગુણસ્થાનના ચરમ સમય સુધીનો એતે ખલુ અચેતનાહા, ત્યાં સુધીનો આ પ્રત્યયો અથવા ગુણસ્થાનો કે જેઓ નિશ્ચયથી અચેતન છે, મિથ્યાત્વ ગુણસ્થાનથી માંડી અને તેરમા ગુણસ્થાન સુધીના ગુણસ્થાનને અહીંયા અચેતન કયા છે, ગુણસ્થાનને અહીંયા અચેતન કયા છે. કેમ કે ગુણસ્થાન જીવમાં નથી, આત્મામાં ગુણસ્થાન નથી. આત્મા તો શુદ્ધ ત્રિકાળ શુદ્ધ જ છે. ગુણસ્થાન છે એ દ્વારા તો આપણને એવી દશાનો ખ્યાલ આવે છે કે આવી દશા હોય, આપણને સામાન્ય રીતે એનો ખ્યાલ આવે છે. પણ એવી દશા થવાનું કારણ જોવા જઈએ તો શું છે કે એ વખતે એને હજી જે ઉદય વર્તે છે એની સાથે યોગ છે, એની સાથે કોઈક પ્રકારે એને જોડાણ છે, ત્યારે જ ગુણસ્થાન થાય ને, નહીતર તો ક્યાંથી ગુણસ્થાન થાય. તેરમા ગુણસ્થાનની વાત લઈએ, સૌથી ઉત્કૃષ્ટ ગુણસ્થાને, તો તેરમા ગુણસ્થાને પણ યોગ છે. એટલે અહીંયા એને આ કર્મબંધના કારણના ભેદ તરીકે લેવામાં આવ્યા. કર્મબંધના કારણ તો પહેલા ચાર જણાવ્યા, એના આ તેર ભેદ એ કર્મબંધના કારણના ભેદ તરીકે લીધા છે. અગાઉ એને જડ તરીકે લેવામાં આવ્યા. જીવ અજીવ અધિકારમાં 68મી ગાથામાં એને જડ તરીકે લેવામાં આવ્યા કે એ આત્મામાં નથી. ચેતન શું અને જડ શું એની જયારે વ્યાખ્યા ચાલતી હતી ત્યારે એમાં ગુણસ્થાન પણ નહીં, માર્ગના સ્થાન પણ નહીં, આ બધા જે ભાવ છે એ પણ નહીં, ક્રોધ માન માયા લોભના વિકારી ભાવો એ પણ નહીં, એમ કરીને બધાની જે વાત લીધી એમાં ગુણસ્થાનને પણ લેવામાં આવે, એને પણ અચેતન કહ્યા હતા. એ 68મી ગાથામાં અગાઉ વાત આવી ગઈ છે. અહીંયા ચાર કસાય છે, એના પછી આગળ ભેદરૂપે તીર ગુણસ્થાનને લેવામાં આવ્યા છે. એટલે અહીંયા કહે છે કે તે ખલુ અચેતનાહા યસ્માત પુદ્ગલ કર્મોદય સંભવા, એટલે કે જેઓ નિશ્ચયથી અચેતન છે કારણ કે પુદ્ગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. અચેતન કહેવાનું કારણ સમજાયું, એ શા માટે ઉત્પન્ન થાય છે, એવા ગુણસ્થાન શા માટે વર્તે છે, તો કે પુદ્ગલ કર્મનો ઉદય એવો છે, કર્મનો ઉદય વર્તે છે તો એવી દશા છે. જો પૂર્ણ શુદ્ધ દશામાં પછી કર્મનો ઉદય છે નહીં, સિદ્ધને નથી, પૂર્ણ શુદ્ધ દશા થાય ત્યારે પછી કોઈ કર્મનો ઉદય રહેતો નથી, એટલે સિદ્ધને નથી, એટલે પુદ્ગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે એમ અહીંયા સ્પષ્ટતા કરી છે. એટલા માટે એને અચેતન કયા, કેમ કે પુદ્ગલ કર્મ છે તે ચેતન નથી, જડ છે. એટલે આ જે જળમાંથી ઉત્પન્ન થયું, જળના કારણે ઉત્પન્ન થયું એને અહીંયા પણ જળ કહ્યું, અચેતન કહ્યું. તે યદી કર્મ કુર્વંતી તેસા વેદક અપી આત્માન, એટલે કે તેઓ જો કર્મ કરે તો ભલે કરે. તેઓ એટલે આ તેર ગુણસ્થાન છે એને કર્મ બંધનું કારણ કહ્યું, અને એ કર્મ બાંધે છે. કોણ? તેર ગુણસ્થાનો જો કર્મ બાંધે છે, જળ કર્મને બાંધે છે, તો ભલે બાંધે. કેટલી સરસ વાત કરી છે. એમાં કહેવું એ છે કે મારે શું છે એમાં, એમ હું તો ભગવાન આત્મા છું, અને જો એ ગુણસ્થાનો કર્મ બંધનું કારણ છે અને કર્મ બાંધતા હોય તો ભલે બાંધે, મને શું છે. જો કેટલી ઊંચી દશાની વાત કરી છે કે હું ભગવાન આત્મા છું, એ વાત તો હવે અહીંયા અંતરમાં એવી બેસી ગઈ છે, એ તો એની સાથે તો એટલી બધી એકરૂપતા થઈ ગઈ છે કે પોતે પોતાને ભગવાન આત્મા છે એમ સમજીને જ બીજો બધો વિચાર છે. એક મિનિટ માટે આપણે ભગવાન આત્મા છીએ, સિદ્ધ સમાન છીએ, એ વાતને બરાબર પાક્કી જો બેસાડવી હોય તો એક મિનિટ માટે આપણે એમ માનીએ કે હું શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, તો પછી મારે એ કર્મ બંધાય છે, નથી બંધાતા, એ બધા સાથે મારે શું નિસ્બત છે. એ ગુણસ્થાનને કારણે જો કર્મ બંધાય તો ભલે બંધાતા, મને શું છે. એથી કરીને એ મને કંઈ કરતા નથી, મારામાં એટલે કે આત્મામાં કંઈ ફેરફાર કરતા નથી, મારા દ્રવ્યની અંદર કંઈ મલિનતા વ્યાપતી નથી, એ મારાથી જુદા જ છે. એ બંધાય છે તો પણ જુદા છે. વાત તો એમ જ છે. કેવળી ભગવાનનો વિચાર કરીએ, તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ તો યોગને કારણે એક સમયનું સાતા વેદનીય બંધાય. પ્રભુની દ્રષ્ટિ એના તરફ છે? નથી, બિલકુલ નથી. બરાબર, પ્રભુને શું છે? એક સમયનું સાતા વેદની બંધાય કે ન બંધાય, અહીંયા પ્રભુ તો પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા છે. તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન અને એમની સાથે કેટલાય કેવળી ભગવાન પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા છે. એમને યોગને કારણે, કેમ કે કસાયો તો ગયા છે, 12મા ગુણસ્થાન કે બધા કસાયો ગયા, હવે કસાય રહિત દશા છે, તો હવે કર્મબંધનું કારણ એક યોગ રહ્યું, અને યોગને કારણે માત્ર પ્રકૃતિને પ્રદેશ બંધ થાય, સ્થિતિ અનુભાગ તો બંધાતા નથી. હવે સ્થિતિ બંધ ન થયો એનો અર્થ શું થયો? કે એક સમય માટે જ બંધાય. સ્થિતિ બંધ છે જ નહીં એટલે એક સમયનું બંધાય, એટલે બીજે સમયે ભોગવાય, કરી જાય, પતી ગયું. હવે એ ભગવાન એમ કહી શકે કે નહીં કે કર્મ જે સાતા વેદનીય બંધાવું હોય તો બંધાય, મારે શું છે. બરાબર છે ને? આજે એકે એક વસ્તુ જે છે એ કે શક્ય છે એ થાય છે એ હોય છે સત્ય છે માટે કહી છે, કઈ એમાં કલ્પના નથી કરી, માત્ર કલ્પના નથી. અહીંયા કહે છે કે બંધાય તો બંધાય, અમારું શું છે? જો કર્મ કરે તો ભલે કરે. કોણ? આ પેલા ગુણસ્થાન છે એની વાત કરી છે. એટલે એ જુદા જુદા ગુણસ્થાન જે જે પ્રકારે છે એ પ્રમાણે કર્મ બંધાય. મુનિને એક કસાય બાકી રહ્યો છે તો એ પ્રમાણે બંધાય. અને જો શ્રેણી ચડ્યા છે અને બારમા ગુણસ્થાને કસાયોનો અભાવ થયો છે અને તીર્થંકર થયા છે તો પણ યોગને કારણે જે બંધાય તો એક એક સમયનું સાદા વેદની બંધાય. પણ બંધાય તો શું છે? પણ અમારે શું છે એમ કે છે. અહીંયા તો વાત તો એ મહત્વની છે. અમે એટલે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક 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 એને શું છે? આત્માને શું છે એની સાથે સંબંધ? બંધાય ને ખરે, અમને શું છે? જો સમ્યક દર્શન થયા પછીથી આવી દશા અંતરંગ દશા આવી હોય છે કે પર્યાય જે થયું હોય તે થાય, અમને શું છે? અમે ભગવાન આત્મા નાયક 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 અને એ ભાવ સતત રહે છે એનું નામ પુરુષાર્થ છે. સમ્યક દ્રષ્ટિની દશા આવી હોય છે કે જે થવું હોય તે થાય તો અમને શું છે? પોતે જે દ્રવ્ય સ્વરૂપ છે એ દ્રવ્ય સ્વરૂપ રૂપે પોતે દ્રષ્ટિમાં એ દ્રવ્ય સ્વરૂપને લેતા એ રૂપે પોતે પરિણમી જાય છે અને એમ વારંવાર થાય છે. એટલે એને એમ કહીએ છીએ કે એની દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે. ખાતા પીતા ઉડતા બેસતા થાય છે તો થાય છે, અમને અમારે કો ક્યાં આવ્યા. સુગાનીજીના પત્રમાં વાંચીએ તો એ વાત આવે છે કે જે પર્યાયને થવું હોય તે થાય, કેવળરામની પર્યાયને પણ થવું હોય તો થાય, અમારે શું છે? મહાપુરુષોની વાતો અદભુત હોય છે. આ જે સોગાનીજીની જે આ વાત છે એ વાત તો અહીંયા શાસ્ત્રમાં આવેલી વાત છે. બોલો, એટલે કેટલા જીવોને આ તો થતું હશે. અહીંયા તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે ભાવ એ વખતે એવો ભાવ જ હોય કે કર્મ બંધાય તો એના કારણે બંધાય છે અને એમાં 13 ગુણસ્થાન છે તો એને કારણે બંધાય છે તો બંધાય છે, ભલે કરે, ઉત્પન્ન કરે છે એ કર્મને તો ભલે કરે, એમ કે જે થાય છે તો થાય છે. ચોખ્ખા શબ્દો કેટલા સ્પષ્ટ મૂક્યા છે કે પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેવો જો કર્મ કરે તો ભલે કરે. કેમ કે એ ગુણસ્થાનો પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થયા છે અને એ ગુણસ્થાનો પછી કર્મ કરે છે તો ભલે કરે. તેમનો એટલે કર્મોનો વેદક અપી આત્માન એનો ભોગતા આત્મા નથી. એ કર્મનો ભોગતા પણ આત્મા નથી, એનો ભોગવનારો આત્મા નથી. આત્મા કર્મને ભોગવે ન ભોગવે, અગાઉ ગાથા આપણે કહી ગયા છીએ. આત્મા પોતાના ભાવને ભોગવે કઈ, કર્મને જળ કર્મને ક્યાંથી ભોગવે? જળ કર્મમાં એને વ્યાપક ભાવ નથી તો પછી એને ભોગવવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે અહીંયા લખ્યું છે કે એ ભોગતા પણ આત્મા નથી, એ કર્મનો ભોગતા આત્મા નથી. જેથી યસ્માત એ તે ગુણ સંગનિતા હતું પ્રત્યા કર્મ કુર્વંતી. એટલે કહે છે કે જેથી આ ગુણ નામના પ્રત્યયો એટલે ગુણસ્થાન, ગુણ નામના પ્રત્યયો એટલે ગુણસ્થાન જે આશ્રવ છે એ ગુણસ્થાન પ્રત્યયો એ કર્મ કરે છે તેથી તસ્માત જીવ અકર્તા ચ ગુણા કર્માણી કુર્વંતી. તેથી જીવ તો કર્મનો અકર્તા જ છે અને ગુણો જ કર્મોને કરે છે. કર્મને એ 13 ગુણસ્થાન કરે છે તો કરે, અને એ કરે છે તો જીવ તો એનો અકર્તા જ રહે છે. તેથી કરીને જીવ કંઈ એનો કરતા થઈ જતો નથી, એટલે આત્મા કંઈ એ કર્મનો કરતા થતો નથી. કેમ કે ગુણસ્થાન છે એ ગુણસ્થાનને પૂતગળ કર્મના ઉદયથી ઉત્પન્ન થયા છે એમ પહેલા કહી દીધું, અને પૂતગળ કર્મના ઉદયથી જે ઉત્પન્ન થયા છે એ ચેતન નથી, અને એ ચેતન નથી એટલે જળ છે, અને જળ જેને કરે તે ભલે કરે, એથી આત્માને કોઈ ફેર પડતો નથી અને આત્મા એથી કરીને એનો કરતા થતો નથી. આમ અકર્તા ભાવ અહીંયા ગુણસ્થાન દ્વારા પણ અહીંયા આપણને બતાવ્યો, અને ગુણસ્થાનને કરતા કહ્યા. એટલે મુખ્ય કરતા કોને કહ્યું? તો કે ચાર જે પ્રત્યયો કયા એને મિથ્યાત્વ, અવિરતી, કષાય અને યોગ એને એક કરતા કયા અને એના ભેદ પાડીને જે તીર ગુણસ્થાન છે એને એ કરવાવાળા, કર્મ કરવાવાળા, કર્મ બાંધવાવાળા કરતા કયા, પણ આત્મા એનો કરતા નથી. એટલે મૂળ પ્રશ્ન ક્યાં હતો? આપણે 63માં શ્લોકમાં પ્રશ્ન કર્યો કે કોણ કરતા છે, તો પછી કરતા કોણ છે, તો એનો આ જવાબ આપ્યો કે કરતા આ છે. કર્મના, કર્મબંધનું કારણ અથવા કર્મબંધના કરતા કોણ છે? તો નિશ્ચયથી એ પ્રત્યયો, એ આશ્રવો છે જે મિથ્યાત્વ છે, અવિરતી છે, કસાય છે અને યોગ છે. અને વધારે એના ભેદ પાડીએ તો આ 13 ગુણસ્થાનની જે દશા છે એ 13 ગુણસ્થાનો એ પૂતગળ પર કર્મના ઉદયને કારણે થયા છે, એ એના કરતા છે અને એ કર્મ કરે છે. અને એ કર્મ કરે છે તો જીવ એમાં કંઈ કરતો નથી, જીવ અકર્તા જ રહે છે. આટલી વાત, આટલો સામાન્ય અર્થ આપણે ગાથા 4-4 સાથે લીધો. હવે અહીંયા ટીકામાં વધારે સ્પષ્ટતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કરે છે કે ખરેખર પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જ એક કરતા છે. ખરેખર પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જ એક કરતા છે. તેના વિશેષો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કરતા છે. ખરેખર તો આ બધું પૂતગળમય જ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ આ બધું જે છે એ ખરેખર કંઈ આત્માના પરિણામ નથી. આત્માના પરિણામ હોય તો સિદ્ધને હોય. આપણે એક સીધી સીધી સાદી વ્યાખ્યા આપણે મૂકી છે કે જ્યારે જ્યારે આપણને આશંકા થાય ત્યારે પ્રશ્ન પૂછવો કે આ સિદ્ધને હોય, એટલે તરત જવાબ મળી જશે કે ના ન હોય, તો પછી સિદ્ધના નથી તો આત્માના પણ નથી. હવે પછી એને ક્યાં ગોઠવવા એ પછી આપણને સહેલાઈથી મળી જશે કે જીવના નથી, આત્માના નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી માટે એ આત્માના નથી. તો પછી કોના હોય? તો કે પરનું લક્ષ કરતા હોય અને એટલા માટે એને પૂતગળ પરિણામ કહેવામાં આવ્યા હોય. બરાબર? એટલે ખરેખર નિશ્ચયથી જો કેવું હોય તો આપણે એમ કહીએ કે પૂતગળ કર્મ જે છે એ પૂતગળ કર્મનું કરતા એક જ હોય, પૂતગળ જ હોય. પણ પછી એના વિશેષો તરીકે એને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ કહેવામાં આવ્યા. એટલે એ પ્રમાણે એ ચાર કરતા છે અને એને જ આગળ ભેદરૂપ કરવામાં આવતા, એટલે તેઓ જ ભેદરૂપ કરવામાં આવતા, અર્થાત તેમના જ ભેદ પાડવામાં આવ્યા એટલે પછી બાકીના પણ થયા. એટલે બાકીમાં શું થયું? તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિથી માંડી અને 13મું ગુણસ્થાન સયોગ કેવળી. જો સયોગ કેવળી એ શબ્દ અની સંધિ છૂટી પાડી એટલે સ એટલે સહિત, યોગ સહિત કેવળી. તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન છે એમને હજી યોગ છે, હજી યોગ છે, એટલે સયોગ કેવળી એ 13મું ગુણસ્થાન કહેવામાં આવે છે. અને 14મા ગુણસ્થાને યોગ નથી, અયોગ છે. તો મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાનથી માંડી અને સયોગ કેવળી સુધીના એ 13 ગુણસ્થાન છે એ 13 કરતા છે. ભેદ પાડવામાં આવ્યા એટલે હવે 13 કરતા છે. હવે જેઓ પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ 13 કરતાઓ જ કેવળ વ્યાપક ભાવે કાંઈ પણ પૂતગળ કર્મને જો કરે તો ભલે કરે. પેલું કહ્યું ને કે કરે તો ભલે કરે, એનું કારણ સમજાયું. કેમ કરે તો ભલે કરે? કેમ કે એ અચેતન જળ છે અને પૂતગળ કર્મના એ વિપાક છે, એટલે કે પૂતગળ કર્મના ઉદયને કારણે છે. એ પૂતગળ કર્મનો ઉદય છે, એનું એ પરિણામ છે, એ વિપાક છે. એટલે એ અચેતન જળ છે એટલે એની સાથે પૂતગળને વ્યાપક ભાવનો સદભાવ છે. એની સાથે પૂતગળ કર્મ જળ કર્મ છે, એની સાથે પેલા પૂતગળને વ્યાપક ભાવ છે. એટલે પૂતગળ કર્મનો ઉદય જે છે એની સાથે પણ પૂતગળને વ્યાપક ભાવ થયો. માટી લઈએ તો માટીને એની પર્યાય જે ઘડો છે એની સાથે વ્યાપક ભાવ છે. માટી પૂતગળ છે તો એ માટી પૂતગળને માટી સાથે એ પોતે પૂતગળ છે એટલે પોતાનો જે ભાવ છે એનો વ્યાપક ભાવ એની જે પર્યાય છે એની સાથે છે. તો અહીંયા પૂતગળ જે છે આ જે કર્મ કારણ રજકણો જે પછી સ્કંદ રૂપે થયા અને પૂતગળ થયું છે તો એ પર્યાય થઈ, જ્ઞાનાવરણીય થયું કે દર્શનાવરણી થયું, મોહનીય થયું કે અંતરાય થયું, એ પૂતગળ કર્મ એનો વિપાક છે, એને પણ પૂતગળ કર્મના પરિણામ અથવા તો એ વિપાક થયો જે એને કારણે જ છે, એની સાથે વ્યાપ વ્યાપક ભાવ છે. એટલે એવા એ પૂતગળ કર્મના વિપાકના જે પ્રકારો કયા એ આ એ 13 છે. એ 13ની સાથે એ પૂતગળને વ્યાપ વ્યાપક ભાવ છે, એ 13ની સાથે. હવે 13ની સાથે પૂતગળને વ્યાપ વ્યાપક ભાવ છે તો એ શું કરશે? 13 પૂતગળ પ્રમાણે જ કામ કરશે, જીવ પ્રમાણે નહીં કરે. જીવ તો કર્મ બાંધતો નથી, બાંધવા વાળા એ જડ છે જે પોતે બંધાય છે, તો એ બાંધવાનું કામ એ 13 કરશે. આ સિદ્ધ કર્યું, તર્ક દ્વારા સિદ્ધ કર્યું. સરસ મૂકે છે બધી વાત, એક એક વાતને સૂક્ષ્મતાથી સમજવા જેવી છે. શું કહે છે કે હવે જેવો પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે, કોણ? આ 13. એવા આ 13, એ 13 કરતાઓ જ એમને વ્યાપ વ્યાપક ભાવ પૂતગળ સાથે છે. એટલે એ કાંઈ પણ કરશે તો પૂતગળ કર્મમાં કરશે, અથવા પૂતગળ કર્મને બાંધશે, અથવા તો પૂતગળ કર્મ રૂપે બંધાશે, નવી પર્યાય થશે, કર્મની નવી પર્યાય બંધાવા રૂપે થઈ. અને એવું કરે છે તો કરે, કેમ કે એનો સ્વભાવ છે, પૂતગળ છે, એનું બંધાવું કારમણે રજકણનો એ બંધાવું એ એનો સ્વભાવ છે. અને એના જ આ કારમણે રજકણો પૂતગળ કર્મ છે, એના જ આ જે 13 ગુણસ્થાન છે એ એના જ પ્રકાર છે, એમાં એ જ વ્યાપી રહ્યું છે. તો પછી એ પણ એ જ કામ કરશે. શું કામ કરશે? કર્મને બાંધશે. તો કર્મને બાંધે તો ભલે બાંધે, એમાં જીવને શું આવ્યું? બરાબર છે, કેટલું સરસ મૂક્યું છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે ભાઈ એ પૂતગળની વસ્તુ છે, એ પછી એ કરે તો ભલે કરે, ઘડામાં માટી વ્યાપે છે અને પછી એ માટીના કામો એ ઘડો પણ કરે તો કરે, એમાં કંઈ ના પડાશે આપણાથી? કેમ કે એ મૂળ તો માટી જ છે ને, જે કામ માટી કરતી હતી એ કામો જો ઘડો કરતો હોય તો કરે, થાય. એટલે એમાં આપણે શું કરવાનું? કંઈ નહીં. તો અહીંયા પણ એ જ વાત કરી કે આ પૂતગળ કર્મ છે, એનો વિપાક જે છે એ બધા 13 ગુણસ્થાનો એ પણ એ પૂતગળ જ છે. તો ને એ પૂતગળ કર્મને એ પણ બાંધે કરે, એમાં ફેરફાર કરે તો કરે, એને અને જીવને શું? કાંઈ જ નહીં. અહીં આ તર્ક છે. હવે બીજી વાત આગળ આવે છે. એટલે જીવને શું આવ્યું એમ કરીને વાત મૂકી દીધી, એટલે એને જીવને તો કાંઈ છે નહીં એમ વાત તો મૂકી, પણ હવે એ વાત અહીંયા વાત જે છે સહેજ પલટો ખાય છે. હવે વાત જે મૂકી છે એ સમજવા જેવી મૂકી છે કે અહીંયા આ તર્ક છે કે પૂતગળમય મિથ્યાત્વ આદિને વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈ ને પૂતગળ કર્મને કરે છે. શું છે કે જીવ એ મિથ્યાત્વ આદિને વેદતો, એને ભોગવતો, પોતે મિથ્યા દ્રષ્ટિ થાય છે અને પૂતગળ કર્મને કરે છે, એવો એક તર્ક છે. પૂતગળમય મિથ્યાત્વ આદિ જે પરિણામ છે એ રૂપે જીવ થાય છે, એને ભોગવે છે, મિથ્યાત્વના પરિણામને ભોગવતો જીવ પોતે મિથ્યાદ્રષ્ટિ થઈ અને મિથ્યાદ્રષ્ટિ થાય છે તો પછી પૂતગળ કર્મને કરે, આવો તર્ક મૂક્યો છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ મિથ્યાત્વને કારણે જીવ કર્મ બાંધે છે, એનો અર્થ એમ કેવો છે? પૂતગળમય મિથ્યાત્વ આદિને વેદતો એટલે ભોગવતો જીવ પોતે જ મિથ્યાદ્રષ્ટિ થઈ અને પૂતગળ કર્મને કરે છે. એટલે એનો અર્થ એ થયો કે જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ અને પૂતગળ કર્મને બાંધે છે, જે આપણે બોલીએ છીએ રોજ રોજ એ વાત કરીએ છીએ કે ભાઈ આપણે મિથ્યાત્વને કારણે કર્મ બાંધીએ છીએ, જીવ મિથ્યાત્વને કારણે કર્મ બાંધે છે, જીવ મિથ્યા દ્રષ્ટિ થયો છે એટલે કર્મ બાંધે છે. આ બધું આપણે જીવને કહીએ છીએ પણ એમ નથી, એ ઉપચાર છે, જીવ નથી બાંધતો. અહીંયા તો સૂક્ષ્મ વાત ચાલે છે, ઘણી સૂક્ષ્મ વાત છે, એમ નથી. એટલે એનું સમાધાન મૂકે, પહેલા જે વાત હતી એ સ્પષ્ટતા કરી 13 ગુણસ્થાનની, અને હવે આ જે માન્યતા જે છે એ જે તર્ક તરીકે છે એનું અહીંયા સમાધાન આપ્યું કે ના એમ નથી. એનું સમાધાન શું આપે છે? કહે છે કે આ તર્ક ખરેખર અવિવેક છે. કયો તર્ક? કે જો તમે એમ માનતા હો કે જીવ મિથ્યાદ્રષ્ટિ થઈ અને પૂતગળ કર્મ જળ કર્મને બાંધે તો એ તમારો તર્ક જે છે ખોટો છે, એમાં તો મારો વિવેક તૂટે છે, તમારો વિવેક જળવાતો નથી, અવિવેક થાય છે. સત્યને સત્ય તરીકે ન સ્વીકારીએ એટલે અવિવેક કહેવાય. અવિવેકની વ્યાખ્યા આ છે. આ તર્ક ખરેખર અવિવેક છે. કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂદગલ દ્રવ્યમય મિથ્યાત્વ આદિનો ભોગતા પણ નથી. શુક્રવા એ અવિવેક કયો, શુક્રવા એ માન્યતા ખોટી છે. તો એટલા માટે કે જીવને અને પેલું મિથ્યાત્વ છે એની બેની વચ્ચે ભાવ્ય ભાવક સંબંધ નથી. જીવ જુદો છે એ મિથ્યાત્વ રૂપે પરિણમતો નથી. અહીંયા ઉપર કહ્યું ને કે મિથ્યાદ્રષ્ટિ થઈને જીવ પોતે મિથ્યાદ્રષ્ટિ થઈને પૂદગલ કર્મને કરે છે એમ જે કહ્યું તો એની માટે ત્યાં જ ભૂલ થાય છે કે એને મિથ્યાત્વ સાથે જીવને ભાવ એ ભાવ્ય ભાવક ભાવ નથી. એટલે જીવ ભાવક અને એનું ભાવ્ય મિથ્યાત્વ એમ નથી. ભાવ્ય ભાવક ભાવ એને જીવને નથી. શંકા થતી હોય તો પ્રશ્ન પાછો આપણે પૂછવાનો કે ભાઈ આવો ભાવ ભાવક ભાવ સિદ્ધને છે, મિથ્યાત્વ થાય છે, નથી થતું. એનો અર્થ કે જીવને એની સાથે એવો ભાવ હોઈ શકે નહીં. મિથ્યાત્વ થાય છે, જીવની પર્યાયમાં થાય છે, એ અવસ્થા છે, ક્ષણિક છે અને પર્યાયમાં થાય છે અને એ પાછી અવસ્થા ચાલી પણ જાય છે. મિથ્યાત્વની અવસ્થા ચાલી જાય છે એટલે સમ્યક દર્શન પણ થાય છે. એટલે એ કંઈ શાશ્વત વસ્તુ નથી. મિથ્યાત્વ અનાદિનું છે, ભલે રહ્યું અનાદિનું, પણ એ શાશ્વત નથી, એ કાયમ રહેવાવાળી વસ્તુ નથી. કૃપાળુદેવે એને માટે બહુ સરસ શબ્દ મૂક્યા છે. મોહનીય કર્મને માટે વાત લખીને મૂકી છે. મોહનીય કર્મની વાત દ્વારા કહેવું છે જ, એટલે કે મોહનીય કર્મ એવું છે કે ભોળું છે. એ અનાદિનું મોહનીય કર્મ એક સમયમાં જાય, એમ શબ્દ વાપર્યા છે. મોહનીય કર્મ આમ બીજા શબ્દો એમ વાપર્યા છે મોહનીય કર્મ માટે કે એ જીવને ઊંધા પાટા બંધાવે, જે જ્યાં નથી ત્યાં વસ્તુ બતાવે, એવા શબ્દો મૂક્યા છે. અને પછી આગળ જતા કૃપાળુદેવે એમ કહ્યું છે પણ એ ભોળું છે, એ અનાદિનું છે, અનાદિનું છે છતાં પણ એક સમયમાં જાય. આમ દ્રષ્ટિ ફરે ને સમ્યક દર્શન થાય, મિથ્યાત્વ જાય. એટલે મિથ્યાત્વ છે તે જીવનો કંઈ ખરેખર જોવા જઈએ તો ભાવે ભાવક સંબંધ ધરાવે હોય નહીં, કેમ કે જાય છે. એટલી વાત કરી છે કે કારણ કે ભાવે ભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂદગલ દ્રવ્યમય મિથ્યાત્વ આદિનો ભોગતા પણ નથી. જે પહેલા ભોગતા કહ્યું તે વાત પણ કાઢી. તો પછી એ પૂદગલ કર્મનો કરતા કેવી રીતે થાય? એટલે પેલી વાત રહેતી નથી કે મિથ્યાત્વને વેધતો જીવ મિથ્યાદ્રષ્ટિ થઈ અને એ પૂદગલ કર્મને બાંધે, એ વાત નથી રહેતી. તર્ક દ્વારા બરાબર સરસ રીતે સ્પષ્ટતા કરી છે. માટે એમ ફલિત થયું કે જેથી પૂદગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ 13 વિશેષ પ્રત્યયો કે જેઓ ગુણ શબ્દથી કહેવામાં આવે છે, એટલે કે ગુણસ્થાન કહેવામાં આવે છે, અર્થાત જેમનું નામ ગુણસ્થાન છે, તેઓ જ કેવળ કર્મોને કરે છે પણ જીવ નથી કરતો, આત્મા નથી કરતો. તેથી જીવ પૂદગલ કર્મોનો અકર્તા છે, કરતા નથી. ગુણો જ તેમના કરતા છે, એટલે કે ગુણસ્થાન છે તે એના કરતા છે. જે શરૂઆતમાં પ્રશ્ન જે હતો કે કોણ કરતા છે, તો કે ગુણસ્થાન કરતા છે. અને એ ગુણસ્થાન કરતા કહેતા પહેલા મુખ્ય ચાર કયા ભેદ પાડીને પૂદગલ કરતા છે તો વહેલા વાત આવી ગઈ. પૂદગલ કર્મ છે એનું કરતા પૂદગલ દ્રવ્ય છે. પછી એના ચાર ભેદ પાડીને આપણને કહ્યું મિથ્યાત્વ અવિરતિ કસાય અને યોગ કહ્યું. અને એના પછી આગળ વધારે ભેદ પાડીને 13 કયા 13 ગુણસ્થાન છે એ જ એના કરતા છે પણ જીવ તો નથી, આત્મા તો એનો કરતા નથી. આત્મા તો અકર્તા છે, ગુણસ્થાન જ તેમના કરતા છે અને તે ગુણો તો પૂદગલ દ્રવ્ય છે, ગુણસ્થાનો તો પૂદગલ દ્રવ્ય છે. તેથી એમ ઠર્યું કે પૂદગલ કર્મનો પૂદગલ દ્રવ્ય જ એક કરતા છે. પાછું એને સમીરાઈઝ કરીને એમ છેવટે વાત આવી કે પૂદગલ કર્મ બંધાય છે એનું કારણ પૂદગલ દ્રવ્ય પોતે જ છે. કારણ અને રજકણો પોતે બંધાય છે તો બંધાય છે. હવે અહીંયા આગળ ભાવાર્થમાં પંડિતજી કહે છે કે શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. શાસ્ત્રમાં એ વાત કરવામાં આવી છે કે આશ્રવો છે, આ ગુણસ્થાના જે આશ્રવો એ એના કરતા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે, તેથી તે ગુણસ્થાનો બંધના કરતા છે, કર્મબંધનું કારણ છે, અર્થાત પૂતગલ કર્મના કરતા છે. મિથ્યાત્વ આદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પૂતગલ દ્રવ્યમય જ છે. મિથ્યાત્વ અવિરતી કસાય યોગની વાત આપણે કરી એ લઈએ તો એ પણ પ્રત્યયો છે, અને પછી એને ભેદરૂપ કયા એટલે પેલાને સામાન્ય કયા અને પછી એને ભેદ પાડ્યા એટલે વિશેષ થયા, એટલે 13 ગુણસ્થાનને વિશેષ પ્રત્યયો કયા. 4 જે પેલા ગયા એને સામાન્ય પ્રત્યયો કયા, અને આ 13 છે એને વિશેષ પ્રત્યયો કયા. પણ એ પણ બધા બધા જ અચેતન, એ પણ બધા પૂતગલ દ્રવ્યમય, એ કઈ આત્માની જાતનું નહીં, જીવની જાતના નહીં. ગુરુદેવ આ શબ્દ વાપરે છે, એ કોઈ જીવની જાતના નથી, પૂતગલમય જ છે. તેથી એમ સિદ્ધ થયું કે પૂતગલ દ્રવ્ય જ પૂતગલ કર્મનું કરતા છે, કરનારું છે, જીવ કરતા નથી. જીવને પૂતગલ કર્મનો કરતા માનવો તે અજ્ઞાન છે. હવે આ ગાથા ઉપર બીજું ઘણું બધું સમજવાનું છે, બહુ મહત્વની ગાથાઓ છે 4, એટલે ગુરુદેવના પ્રવચનમાંથી આપણે એનો વિસ્તાર લઈએ. ગુરુદેવે જે પ્રવચનો આપ્યા છે એટલે પ્રવચન રત્નાકરમાં જે વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5, ગાથા 109-112, ટીકા ઉપરનું પ્રવચન, પાના નંબર 182. અહીંયા ગુરુદેવ કહે છે કે 13 ગુણસ્થાનના જે ભેદ છે તે બધા અચેતન પૂતગળ છે, એમ અહીં કહે છે. 13 ભેદ કયા ગુણસ્થાનના, એ બધા અચેતન પૂતગળ છે એમ અહીં કહે છે. આ વાત પહેલા અગાઉ 68 ગાથામાં આવી ગઈ છે. 13 ગુણસ્થાનનો, એ 13 ગુણસ્થાનો છે એ ખરેખર તો ભગવાન આત્મામાં તો છે જ નહીં. 13 ગુણસ્થાન ભગવાન આત્મામાં શુદ્ધ દ્રવ્યમાં નથી, અને આ વાત ગાથા 68 આવી ગઈ છે. 68 ગાથા જીવ અજીવ અધિકારની છેલ્લી ગાથા, એમાં આ વાત આવી ગઈ છે. અહીંયા આગળ કહે છે કે પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ એક કરતા છે, પહેલી વાત. એના વિશેષો 4, શેના વિશેષો, એ પૂતગલ દ્રવ્યના, પૂતગલ દ્રવ્યના આ વિશેષો શું બતાવ્યા? મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, એ બંધના સામાન્ય હેતુ કયા, એટલે એ 4 કરતા છે. અને તેઓ જ ભેદ પાડવામાં આવે એટલે કે ભેદરૂપ કરતા મિથ્યાત્વ ગુણસ્થાનથી માંડી અને સંયોગ કેવળી ગુણસ્થાન સુધીના 13 થયા, એટલે તેઓ જ ભેદરૂપ કરતા મિથ્યા દ્રષ્ટિથી માંડી અને સંયોગ કેવળી સુધીના 13, એ 13 કરતા છે, એ 13ને કરતા કયા. પહેલા શું વાત કરી ગુરુદેવ? અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યા કે જુઓ, પહેલા એક કરતા છે એમ કહ્યું, પછી તેના 4 ભેદ કયા, અને પછી તેઓ જ ભેદરૂપ કરવામાં આવતા મિથ્યા દ્રષ્ટિથી માંડીને સંયોગી કેવળી સુધીના 13 કરતા છે એમ કહ્યું. એટલે આગળ 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 ભેદ પાડ્યા, પણ મૂળ વાત તો એની એ જ રહી કે જીવ કરતા નથી. તમે ગમે તેમ કહેશો તોય ભગવાન આ વાત તો આપણને બરાબર સમજાવે છે, કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, કે ભાઈ તું ગમે દેખે પણ એ આત્મા એનો કરતા નથી. હવે તમને એમ થાય કે આટલું બધું કેમ આના ઉપર જોર આપવામાં આવ્યું હશે કે આત્મા જીવ છે તે કર્મનો કરતા નથી? આ વાત અમને બેસી હવે અમે સમજ્યા, છતાં હજી આના ઉપર આટલું બધું કેમ? કરતા કર્મ અધિકાર એ બહુ મહત્વનો અધિકાર છે. જેને આ વાત બેસે એની દ્રષ્ટિ બદલાય, જ્યાં સુધી એ વાત નથી બેઠી ત્યાં સુધી એ આત્મા તરફ જશે નહીં, કેમ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણ્યા વિના આ સ્વરૂપની દ્રષ્ટિ થતી નથી. સ્વરૂપની દ્રષ્ટિ કરવા માટે, સ્વાનુભૂતિ કરવા માટે જેવું છે તેવું સ્વરૂપ જાણવું પડે, અને એમાં ભલે ગમે તેટલો સ્વરૂપ વિશે વિચાર કરે, પણ જો આ વાત નથી આવતી કે આત્મા અકર્તા છે, અને અકર્તા એટલે કોઈ પણ વસ્તુનો કરતા નથી, કોઈનો ભાવનો પણ કરતા નથી, માત્ર પોતે પોતાના સ્વભાવ ભાવ સિવાય બીજું કંઈ કરતો નથી. જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન સ્વભાવે પરિણમન સિવાય બીજું કંઈ કરતો નથી, એવો અકર્તા છે. એટલી વાત જો બાકી રહી જશે તો ગમે તેટલા પ્રયત્ન કરે, લાખ પ્રયત્ન કરે પણ સમ્યક તો થશે નહીં. કરતા ભાવને કાઢવાનો છે. જીવને અનાદિથી કરતા ભાવ છે, અને જીવને આવો અનાદિનો કરતા ભાવ છે ને એટલે જીવ રખડે છે. એટલે કરતા કર્મ અધિકારમાં આનો કરતાની આનો કરતાની આનો કરતાની આ બધી વાત ઘણી આવી, પણ હજી જીવને જે અનાદિનું જે એક પૂંછડું પકડાઈ ગયું છે કે કર્મ બાંધે કર્મ બાંધે કર્મ બાંધે, અને અત્યારે જૈન દર્શનમાં આ જ વાત ચાલી રહી છે, એ કર્મ બાંધે ને કર્મ પછી એનું કરે, કર્મને અને જીવને જુદા જાણતા જ નથી. હજી કેટલા બધા જૈનો એવા છે પોતાની જાતને જૈન કહેવડાવે પણ એમને એ ભાન નથી કે કર્મ અને જીવ બે જુદી વસ્તુ છે, એને એકબીજા સાથે ખરેખર કાંઈ સંબંધ નથી. એ બધું જે સંબંધ જે છે એ તો બધા ક્ષણિક સંબંધ છે, એ સંબંધ ટકીને રહે નહીં એવા સંબંધો છે. દરેક સમયે સમયે એના સંબંધો બદલાય છે, એવો એ સંબંધ. કર્મ સાથેનો આપણો સંબંધ આપણે થોડીક શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેવો સંબંધ, કેટલા સમય માટે એ સંબંધ રહે. કોઈ પણ કર્મ સાથેનો સંબંધ બદલાતો સંબંધ છે. કોઈ પણ કર્મ અત્યારે ઉદયમાં વર્તે છે તો એ જ્યારે ઉદયમાં વર્તે છે ત્યારે પણ એક સરખો ઉદય નથી, તેની સાથેનો આપણો શું સંબંધ થયો. છતાંય જીવને જી એમ છે કે હું કર્મ બાંધું ને કર્મને ભોગવું, આ વાત જતી નથી. એટલા માટે ખૂબ ખૂબ કરુણા કરી અને આ વાત આપણને સમજાવી છે કે ભાઈ તું એ વાત પણ ભૂલી જા કે તું કર્મ બાંધે, તું તારા સ્વરૂપનો વિચાર કરે, તું શુદ્ધ છો નાયક છો નાયક છો નાયક છો, આ વાતને તું રટણમાં લે, એના ઉપર ચિંતન કર ધ્યાન કરે, એ જ વાતને ત્યારે ધ્યાવવાની છે, એ જ ધ્યાન છે. હું કર્મ બાંધું છું એ ભાવમાં જ્યાં સુધી હોઈશ ત્યાં સુધી સ્વરૂપમાં નહીં જવાય. હું એ કરું છું તો એ કરવાનો ભાવ થઈ ગયો. એ સાથે રહેલો વિકલ્પ જે છે કે મને પણ પુણ્યનો બંધ પડે, આ વાત જે છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી ત્યાં અટક્યો છે. શુભ કરું છું શુભ ભાવ કરું છું તો મને પુણ્યનો બંધ પડે છે, આટલી વાતમાં જો એ રહ્યો છે, એમાં એને જો રૂચિ થઈ તો એ શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ જ નહીં કરે. એટલે એ તો ત્યાં અટક્યો છે. એટલે ત્યાંથી પાછા વાળવા માટે અને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ જણાવવું છે, એટલે આ બધી વાત કરવામાં આવી છે. કર્તા કર્મ અધિકાર દ્વારા આ વાત એટલા માટે ખાસ કરવામાં આવી. આપણે ત્રણ ચાર વસ્તુ લીધી સહાનુભૂતિના પુરુષાર્થમાં. ભેદ જ્ઞાનની વાત કોણ લીધી, ભેદ જ્ઞાન વિના થશે નહીં. ભેદ જ્ઞાન એને પરથી જુદા પડીને કરવાનું છે, પણ પરથી જુદા પડવું છે તો પહેલા એને પર માનવું પડશે, અને પર સાથે એનો સંબંધ નથી એ વાત પણ સાથે સાથે સ્વીકારવી તો પડશે ને. અને સંબંધમાં આ જે કર્તાપણાનો ભાવ અનાદિનો પડ્યો છે એ તો પહેલા કાઢવો પડશે. એટલે કર્તા કર્મ અધિકારને શરૂઆતમાં લીધો, એની પહેલા પેલી જે ભૂલ જે થાય છે કે જીવ કોણ ને અજીવ કોણ, એ લઈને એ વાત સ્પષ્ટ કરી કે જીવ આટલા આટલા અજીવ છે એમ કરીને કાઢી નાખ્યા. એ વખતે પણ એમ કહ્યું કે આ તેર ગુણ સ્થાન છે તે અજીવ છે જળ છે, ત્યારે પણ એ કહીને કાઢ્યા. હવે અહીંયા ફરીથી પાછા લીધા કે જે ત્યાં જળ કયા હતા એ જળ કર્મના કરતા ભલે રહ્યા પણ એને આત્માને કાંઈ લાગતું વળતું નથી. આ બીજી રીતે વાત કરી. તો આપણે વાત આખી એ ઉપર લઈ જઈએ છીએ કે કરતા કોણ છે, તો જીવ કરતા નથી. મિથ્યા દ્રષ્ટિથી માંડીને સંયોગી કેવળી સુધીના તેર કરતા છે એમ કહ્યું. અહીં એમ સમજાવવું છે કે આત્મા જે અખંડ એક શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે તેનું લક્ષ કર તો મિથ્યાત્વ આદિ જે ભાવ છે તેનો નાશ થઈ જશે. અખંડનું લક્ષ કરતા એ પછી ભાવ રહેતા જ નથી. મિથ્યાત્વ જાય 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 કેવી રીતે જાય, કઈ પકડીને કઢાય છે, જાય કેવી રીતે? જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો સ્વીકાર એટલે એ રૂપે થવું, એના તરફનું લક્ષ કરે તો થાય. ગુરુદેવ વારંવાર આ વાત કરે છે કે આત્મા જે અખંડ એક શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે એનું લક્ષ કર તો મિથ્યાત્વ આદિ જે ભાવ છે એ નાશ થઈ જશે, એ જતા રહેશે. તેર ગુણસ્થાન છે તે જીવનું સ્વરૂપ નથી, કેમ કે એ તો પૂતગલ કર્મના કારણે પડેલા ભેદ છે. તેને પૂતગલ કર્મ કરે તો કરો, તેમાં આત્માને શું છે એમ કહીને આત્મા અભેદ એક શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુ છે એમ સિદ્ધ કરવું છે. જે દ્રષ્ટિનો વિષય છે એ બતાવવો છે કે આ ભગવાન આત્મા તો આવો છે, કર્મ બંધાય છે, છૂટે છે, એ બધું ચાલ્યા કરે છે, ચાલ્યા કરે, છતાંય તું ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ શુદ્ધ જ છો. એ બધું પર્યાયમાં થાય છે, અહીંયા તો દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે એટલે આ વાત આ રીતે કરી છે. આ પુરુષોની કરુણા તો જુઓ, આપણને શું તકલીફ પડશે ને એનો એમણે વિચાર કર્યો કે આપણને આ વાત કેવી રીતે સમજાવવી, એટલા માટે એમણે આટલી બધી ગાથાઓ લખી કે આ જીવોને બિચારાને નહીં સંભળાય, નહીં સમજાય, એટલે કરતા કર્મ અધિકાર કરીને વાત સમજાય. શુદ્ધ જીવ દ્રવ્ય છે તે આ 13 ગુણ સ્થાનનું કરતા નથી. બીજી વાત મૂકી અહીંયા, જરાક પલટાવીને વાત મૂકી. શું બીજી વાત મૂકી? જીવ દ્રવ્યને લીધું કે જીવ દ્રવ્ય છે, શુદ્ધ જીવ દ્રવ્ય એ આ 13 ગુણ સ્થાનનું કરતા નથી. એ એનું કાર્ય નથી. ગુણસ્થાન કરે એવું એનું એ કંઈ કાર્ય નથી. જીવનું કાર્ય એ હોઈ શકે નહીં, સિદ્ધને એવું હોતું નથી. અજ્ઞાન અવસ્થામાં એના જે ભાવ છે, એ ભાવ છે તે એવા પેલા કર્મબંધમાં નિમિત્ત છે, અને નિમિત્ત કાંઈ કરતું નથી. આગળ વાત સમજાવે છે અહીંયા કે હવે જુઓ, પૂદગલ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ 13 કર્તાઓ જ કેવળ વ્યાપક ભાવે કાંઈ પણ પૂદગલ કર્મને જો કરે તો ભલે કરે, તેમાં જીવને શું આવ્યું, એટલે કે કાંઈ આવ્યું નહીં. આ ટીકાની વાત લીધી આપણે જે કરી ગયા તે, હવે એના ઉપર ગુરુદેવ વાત કરે છે. બહુ સરસ વાત મૂકી છે, એ આપણે લઈએ. શું કહે છે કે આ 13 ગુણ સ્થાનો પૂદગલ કર્મનો વિપાક છે. આ 13 ગુણ સ્થાનો પૂદગલ કર્મનો વિપાક છે, માટે તેઓ અચેતન છે. પૂદગળના જ એ સ્વરૂપ છે, એટલે એ જ અચેતન છે, જડ છે. તેમાં ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માનો પાક નથી. વિપાક કયો ને પૂદગળ કર્મનો, એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આત્માનો પાક નથી એમાં. એમાં આત્મા ક્યાંય વ્યાપતો નથી, આત્મા ક્યાંય આવતો નથી, એની અંદર આત્મા દેખાતો નથી. જીવની બધી અશુદ્ધ પર્યાયોને અહીં પૂદગળમાં નાખી દીધી છે. છે તો પર્યાય તરીકે જોઈએ, પર્યાય દ્રષ્ટિથી જો જોવામાં આવે આ દ્રવ્ય દ્રષ્ટિની ઠેકાણે, તો એવી તો પર્યાય તો છે ને જીવની, એ બધા ગુણસ્થાન છે ને પર્યાયમાં તો છે ને. જો પર્યાયને મુખ્ય કરીને જોઈએ તો બધા જ ગુણસ્થાન છે, અને એ પર્યાય છે તે એક સમયનું સત છે. સત એટલે હોવા પણ છે, એનો નકાર નથી કર્યો, નિષેધ નથી કર્યો. અહીંયા તો પર્યાયને ગૌણ કરી અને દ્રવ્યને મુખ્ય કરીને વાત કરી છે, એટલે પર્યાયથી તો છે અને છે, અને એ છે એટલે એને લીધે થઈ અને નિમિત્ત થાય છે, તો પેલા કર્મ બંધાય છે, બધું જ છે. એટલે તો જીવને રખડવું પડે છે એમ આપણે કહીએ છીએ, એટલે નથી એમ પણ નથી. પણ દ્રષ્ટિ અહીંયા બતાવી છે કે ક્યાં દ્રષ્ટિ કરવી એ બતાવવું છે. દ્રષ્ટિનો વિષય શું છે, એટલે દ્રવ્ય દ્રષ્ટિથી, દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી જે કથન કરવામાં આવ્યું એમાં જીવને એનો કરતા નથી કહ્યો. એ બધા જે ગુણસ્થાનને માટે જે ભાવ થાય છે, એ ભાવો જે છે એ ગુણસ્થાનના, એ ગુણસ્થાન એ હોવાના જે ભાવ છે એનો જીવ કરતા છે તો અજ્ઞાન અવસ્થામાં છે, અને જ્ઞાન અવસ્થામાં એને એવા ભાવ હોતા નથી, એનો એ કરતા થતો નથી. એટલે જ્ઞાની એવા વિભાવ ભાવનો કરતા થતો નથી. જ્ઞાની વિભાવ ભાવનો દ્રષ્ટા જ્ઞાતા જ છે. અગાઉ ગાથામાં એ વાત આવી ગઈ. શું કહે છે કે આ 13 ગુણસ્થાનો પૂદગલ કર્મનો વિભાગ છે, માટે તેઓ અચેતન છે. તેમાં ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માનો પાક નથી. જીવની બધી અશુદ્ધ પર્યાયોને અહીં પૂદગળમાં નાખી દીધી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન આનંદનો નાથ પ્રભુ છે. પૂદગલ કર્મનો વિપાક જે મિથ્યાત્વથી માંડી 13 ગુણસ્થાન છે તે એમાં નથી, એટલે કે આત્મામાં નથી. મિથ્યાત્વ છે તે પૂદગલ કર્મનો વિપાક છે, તે શુદ્ધ ચૈતન્યનું ફળ એટલે પરિણમન નથી, ભગવાન આત્માનું એ પરિણમન નથી. અહીં આત્મા જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે તેની દ્રષ્ટિ કરાવવી છે. જો વાત આવી ને, એટલા માટે આ વાત આ રીતે લીધી છે, કેમ કે આત્માને શુદ્ધ જાણે તે શુદ્ધને અનુભવે. આત્માને જે શુદ્ધ તરીકે જાણે એ શુદ્ધને અનુભવે, પણ આત્માને શુદ્ધ જાણતો જ નથી ને, અશુદ્ધ જ જાણશે તો એ પછી અશુદ્ધનો વિકલ્પમાં જ રહેશે કે શુદ્ધના વિકલ્પમાં જશે? શુદ્ધના વિકલ્પમાં જ રહેશે. એટલે કહે છે કે આત્માને શુદ્ધ જાણે તે શુદ્ધને અનુભવે, અને અશુદ્ધને જાણે તે અશુદ્ધને અનુભવે. એને અશુદ્ધનો જ અનુભવ લાગવાનો છે. આત્મા દ્રવ્ય જે વસ્તુ છે એ તો સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય છે. આ વાત આપણે ઘણી વાત કરી છે. તે દ્રવ્ય કર્મને કેમ કરે એટલે કે ન કરે, પર્યાયના જે ભેદ પડે તે પણ પૂતગલ કર્મનો પાક છે. પર્યાયને તમારે જુદી પાડવી હોય તો પાડો કેવી રીતે? કેમ કે પર્યાય તો રહેવાની જ છે. કોઈ પણ સમયે જીવને એક પર્યાય તો છે, છે ને છે ને. અને તમારે દ્રષ્ટિ કરવી છે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી છે, ધ્રુવનું લક્ષ કરવું છે. પેલી પર્યાય તો છે એ વખતે પણ પર્યાય છે. જયારે તમારી દ્રષ્ટિ આત્મા તરફ કરો છો એ વખતે તમારી પર્યાય વર્તમાન પર્યાય જ છે ને. એ વખતે તો વર્તમાન પર્યાય તો મલિન છે. એટલે અહીંયા રસ્તો બતાવ્યો કે તું પર્યાયને જુદી માન. પર્યાય આત્માને એકરૂપ, પર્યાયને આત્માની એકરૂપતાને તું છોડીને પર્યાયને જુદી માને, આત્માથી જુદી છે, ભિન્ન છે. પછી ગમે તે પર્યાય હોય, નિર્મળ પર્યાય હોય તો પણ એને તું જુદી માન. અને જે દ્રવ્ય બાકી રહ્યું એ દ્રવ્યનું તારે લક્ષ કરવાનું છે. એમ કરીને શુદ્ધ નયનનો વિષય ભગવાન આત્મા જે છે એ બતાવ્યો છે. એમ પર્યાયને ગૌણ કરીને વાત કરેલી છે. એટલે પર્યાયમાં તો અનેક પ્રકાર થાય. એટલે પર્યાયના જે ભેદ પડે એને પછી ક્યાં નાખવા? તો કે પૂતગળ કર્મનો પાક છે એમ કરીને કહી દીધું. પરના લક્ષે છે એટલે એમ કહ્યું. પર્યાયના જે ભેદ પડે તે પણ પૂતગળ કર્મનો પાક છે. આજે આ વાક્ય માં પર્યાયને જુદી પાડવી છે ને એટલે એમ કહ્યું. જ્યાં જે જે વાત હોય એને એ અપેક્ષાથી સમજવી જોઈએ. અહીંયા અપેક્ષા જુદી છે. અહીંયા આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, એમાં દ્રવ્યદ્રષ્ટિ કરવાની છે. એટલા માટે દ્રવ્યદ્રષ્ટિનો વિષય સમજવાનો હોય ત્યારે આ વાત આવે. અને જ્યારે પર્યાર્થિક નય એને મુખ્ય કરીને વાત કરવામાં આવતી હોય ત્યાં જુદી રીતે વાત આવે, પર્યાયની વાત આવે. એટલે એમાં પ્રશ્ન કરતા પહેલા સમજવું કે કઈ અપેક્ષાથી કઈ વાત કહેવામાં આવી છે એ સમજીને પછી પ્રશ્ન કરવા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. બહુ સરસ વાત છે, આનંદ આવે એવી વાત છે. એક પછી એક વાત અદભુત આવતી જાય છે અને ખૂબ આનંદ થાય છે.
સુખ નામ અનંત સુખ.